શ્રી પ્રવચન સાર કથા 274 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 172.
મોક્ષ તત્વના સાધન તત્વને અર્થાત સિદ્ધોપયોગીને સર્વ મનોરથના સ્થાન તરીકે અભિનંદે છે. મોક્ષ નું સાધન છે એટલે એને સાધન તત્વ કહ્યું. આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધ દશા જે મોક્ષ, પરિપૂર્ણ નિર્વિકાર દશા, એનું સાધન મનોયોગ્ય શુદ્ધોપયોગ છે. એ સર્વ મનોરથ નું સ્થાન છે, એ ભાવનાનું સ્થાન છે. સાધકજીને આવી શુદ્ધોપયોગ દશાની ભાવના, મનીપણાની ભાવના સતત નિરંતર હોય છે. એ દશાને ઝંખે છે, એ દશાને વારંવાર ભાવે છે, એને મનોરથનું સ્થાન કહ્યું છે. અને એવું સ્થાન હોવાથી એ પ્રશંસનીય છે, અભિનંદનીય છે. શુદ્ધ શ્રી સામાન્યમ સિદ્ધ સિદ્ધો. બાકી કોઈ રીતે સાધુપણું નથી. કહેવાતા જૈન હો જૈનેતર હો, પણ અત્યંત આત્મસ્થિરતા પૂર્વક જે આત્માને સાધે છે શુદ્ધોપયોગથી, નિર્વિકાર જ્ઞાનના વ્યાપારથી. શુદ્ધોપયોગ એટલે જ્ઞાનનો નિર્વિકાર વ્યાપાર, અવિકાર વ્યાપાર. એ દ્વારા જે પોતાના પરમાત્મા સ્વરૂપમાં સ્થિર રહે છે તેને જ સાધુપણું છે. સિવાય વિશ્વમાં સાધુપણું ગુણવાચકપણે લાગુ પડતો નથી. નામ ભલે હો પણ યથા નામ આ તથા ગુણા, એવું નામ તેવા ગુણ, ગુણ તેવું નામ, એ સુધી આત્માને સાધે તેને જ સાધુ કહેવામાં આવે છે. અને સાધે તે પણ ઉત્કૃષ્ટપણે સાધે, સતત સાધે, નિરંતર સાધે. એક જ કાર્ય હોય ને બીજી પ્રવૃત્તિ જેને માથે ન હોય, એવી જે આત્મસાધના જેને હોય એને સાધુપણું કહેવામાં આવે. એટલે શુદ્ધોપયોગીને સામાન્ય કહ્યું છે, શુદ્ધને દર્શન અને જ્ઞાન કહ્યું છે. એવા શુદ્ધોપયોગીઓને જ દર્શન અને જ્ઞાન હોય છે, એટલે એનું જ નિર્મળ દર્શન અને નિર્મળ જ્ઞાન અથવા પૂર્ણ દર્શન અને પૂર્ણ જ્ઞાન એને હોય છે. એ સિવાય અશુદ્ધ ઉપયોગીઓને કેવું જ્ઞાન કેવું દર્શન હોય શકતું નથી. શુદ્ધને નિર્વાણ હોય છે, એવા શુદ્ધોપયોગી મુનિને નિર્વાણ થાય છે. નિર્વાણ થાય છે એટલે દેહાંત થયા પછી ફરીને જન્મ થતો નથી, એને નિર્વાણ કહે છે. બાકીના ને મરણ કહે છે. હરીને કોઈ પણ ગતિમાં જન્મ લેવાનું કારણ થાય એવી દશા દેહાંતની મરણ કહે છે. પણ શુદ્ધોપયોગી છે એનું નિર્વાણ થાય છે અને ફરીને જન્મ મરણ થતા નથી. શુદ્ધને જ નિર્વાણ હોય છે, તે જ શુદ્ધ જ સિદ્ધ હોય છે, અને જે શુદ્ધોપયોગી જ સિદ્ધ થાય છે. નિર્વાણ મોક્ષ પણ શુદ્ધોપયોગીનો જ થાય છે, અશુદ્ધ ઉપયોગીનો કદી મોક્ષ થતો નથી, અને સિદ્ધપણું પણ એ શુદ્ધોપયોગીને જ પ્રાપ્ત થાય છે, બીજાનો અધિકાર નથી. એમ કેવું છે, તેમને નમસ્કાર હો. એવા શુદ્ધોપયોગીઓને અમે નમસ્કાર કરીએ, બહુમાનની ભાવના છે. સૈવ સિદ્ધો નમસ્તસ્મૈ, તે જ સિદ્ધ થાય છે કે જેને એવા એવાને હું નમસ્કાર કરું છું. ટીકા. પ્રથમ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના યુગપણા રૂપે પ્રવર્તતી એકાગ્રતા જેનું લક્ષણ છે, આત્મામાં શુદ્ધાત્મ સ્વરૂપનું દર્શન પ્રધાન, પરમાત્માનું જ અભેદ સ્વસંવેદન જ્ઞાન અને એમાં જ અચલિત સ્થિરતા, એ ત્રણે સાથે યુગપદ એટલે એક સાથે પ્રવર્તતી એવી જે એકાગ્રતા, એને એકાગ્રતા કહેવામાં આવે છે. હવે જ્ઞાન દર્શન અમને ન હોય પણ અમે આત્મામાં લીન થઈ ગયા છીએ એમ કોઈ દિવસ હતો. સ્વરૂપ એકાગ્રતામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું યુગપદ પણ હોય છે, એ સિવાય સ્વરૂપ એકાગ્રતા હતી. એવી જે એકાગ્રતા જેનું લક્ષણ છે, એવી એકાગ્રતા એ સામાન્યનું લક્ષણ છે, એ સાધુપણાનું લક્ષણ છે. સાધુપણો સ્વરૂપની એકાગ્રતા દ્વારા નિશ્ચિત થાય છે, ઓળખાય છે, નક્કી થાય છે. બીજી રીતે સાધુપણું નક્કી થતું નથી. કોઈ બાહ્યાચરણથી સાધુપણું છે એમ નક્કી નથી. આવી જે દર્શનજ્ઞાન ચારિત્રની એકતાપૂર્વકની જે એકાગ્રતા, એવું જેનું લક્ષણ છે, એવું જે સાક્ષાત મોક્ષ માર્ગભૂત સામાન્ય, જે સાક્ષાત મોક્ષ માર્ગભૂત છે, મોક્ષ માર્ગ સ્વરૂપ છે, એવી એકાગ્રતારૂપ સાધુ પણ એ વાસ્તવિક પ્રત્યક્ષ મોક્ષ માર્ગ સ્વરૂપ છે, એમાં કોઈ મતાંતરનો સવાલ રહેતો નથી. વાદ વિવાદને એમાં અવકાશ નથી. આવું જ્યાં સ્વરૂપની એકાગ્રતારૂપ સાધુપણો હોય એ સાક્ષાત મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. એવું સાધુપણું તે શુદ્ધને જ હોય છે. શુદ્ધોપયોગ ધારણ કરનારને આવું સાક્ષાત મોક્ષ માર્ગ સાધુપણું હોય છે. શુદ્ધ એટલે શુદ્ધોપયોગી એમ લેવું. શુદ્ધોપયોગીમાં પણ હુની દશા યોગ્ય શુદ્ધોપયોગી. અહીંયા સમ્યક દ્રષ્ટિ કે પાંચમા ગુણ સ્થાન વાળાની અપેક્ષા છે. શુદ્ધોપયોગીને જેવું સાધુપણું હોય છે. પોતપોતાની ભૂમિકા અનુસાર ચોથા અને પાંચમા ગુણે શુદ્ધોપયોગ ક્વચિત ક્વચિત ક્યારેક ક્યારેક હોય છે, થાય છે. અહીંયા ચારિત્રનો અધિકાર છે, અહીંયા અપેક્ષા એ ચાલે છે કે સાક્ષાત મોક્ષ માર્ગ, જે અચલિત આત્માની સ્થિરતા છે, એને સાધુપણા રૂપે છે. સમસ્ત ભૂત વર્તમાન ભાવિ વ્યતિરેકો સાથે મિલિત મિશ્રિત અનંત વસ્તુઓના અન્વયાત્મક જે વિશ્વ, આ વિશ્વની વ્યાખ્યા કરી, દુનિયા કેવી છે, જગતનું કેવું સ્વરૂપ છે, એક નીતિમાં કે સમસ્ત ભૂત વર્તમાન અને ભાવિ પર્યાયો જે જગતના પદાર્થોને ભૂતકાળમાં અનંત અવસ્થાઓ થઈ ગઈ, વર્તમાનમાં વર્તે છે, ભવિષ્યમાં અનંત થશે, એની સાથે જે મિશ્રિત છે એટલે એ સહિત છે, એવી જે અનંત વસ્તુઓ તેના અન્વયાત્મક છે તે વિશ્વ છે. અન્વયાત્મક એટલે એ બધી અવસ્થામાં સળંગપણે રહેનારા જે પદાર્થો છે, અન્વય રૂપે સળંગ હારની અંદર મોતી છૂટા છૂટા છે, પણ હારમાં દોરો છે તે અન્વય રૂપ છે. અન્વયના દ્રષ્ટાંતે એથી આગળ એમ કહ્યું, 97-98 એ વિશે પહેલે અન્વય છે તે ધ્રુવ છે, ધ્રુવના સ્થાને લીધું. શું છે કે જગતના પદાર્થો પોતાના સામાન્ય સ્વરૂપે ધ્રુવ રહીને અવસ્થાએ ભૂત વર્તમાન અને ભાવિ એવી અનંત અવસ્થાઓ રીતે વર્ચા કરે છે. બસ વિશ્વમાં આ સિવાય કોઈ ત્રીજું તત્વ છે? ધ્રુવ દરેકનું સામાન્ય સ્વરૂપ અને પ્રત્યેક પદાર્થની પલટતી અવસ્થા ત્રણેય કાળને એ પદાર્થનું સ્વરૂપ છે, એવા પદાર્થો છે. એવું જે વિશ્વ છે તે વિશ્વના સામાન્યના અને વિશ્વના પ્રત્યક્ષ પ્રતિભાસ સ્વરૂપ દર્શન છે તે સામાન્યનો પ્રતિભાસ થાય છે. એમાં એટલે દરેક પદાર્થની સત્તા કેવળ દર્શનમાં નિરાકારપણે હોવાપણે પ્રતિભાસે છે અને જ્ઞાનમાં એના સમસ્ત વિશેષો સહિત એ જ્ઞાનમાં પ્રતિભાસે છે, પ્રત્યક્ષ પ્રતિભાસે છે. એટલે નિરાવરણ દર્શન છે અને નિરાવરણ જ્ઞાન છે એમાં એ પ્રત્યક્ષ પ્રતિભાસે છે. એવું સામાન્યના અને વિશ્વના સામાન્યના એટલે વિશ્વની સામાન્ય સત્તા અને પદાર્થને પદાર્થો વિશ્વમાં રહેલા પદાર્થોના વિશેષ ભાવો તેના પ્રત્યક્ષ પ્રતિભાસ સ્વરૂપ જે દર્શન અને જ્ઞાન, જે કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એ શુદ્ધને જ હોય છે, બીજાને હોતું નથી. શુદ્ધોપયોગીને જ આવું નિરાવરણ દર્શન અને નિરાવરણ જ્ઞાન હોય છે, અશુદ્ધ ઉપયોગીને હોતું નથી. દર્શન અને જ્ઞાન તો બધા જીવને થાય છે, પ્રત્યક્ષ દર્શન ને પ્રત્યક્ષ જ્ઞાન છે અને વિપર્યાસ હોવાથી યથાર્થપણે જગતના જીવો જાણતા નથી. પ્રતિભાસ જેવું છે તેવું ભાસવું, પ્રતિ એટલે જેવું જ્ઞેય છે, જેવું દ્રશ્ય છે, જેવું જ્ઞેય છે તેવું જ દેખાવું અને તેવું જ જણાવવું એને પ્રતિભાસ કહેવામાં આવે છે. તે શુદ્ધને જ હોય છે એવું દર્શન અને જ્ઞાન, તે શુદ્ધને જ હોય છે એટલે શુદ્ધોપયોગીને જ થાય છે, બીજાને એવું કેવળ દર્શન અને કેવળ જ્ઞાન થતા નથી. નિર્વાણમાં કહે છે, નિર્વિઘ્ન ખીલેલા સહજ જ્ઞાનાનંદની મુદ્રા વાળો દિગ્વિજયનો સ્વભાવ છે એવું જે નિર્વાણ છે. શું કહે છે? જેમાં વિઘ્ન નથી, બાધા નથી, આદર્શ નથી, આવરણ નથી, એવા નિરાવરણ લેલા સહજ જ્ઞાનાનંદની મુદ્રા વાળો જે નિર્વાણને સહજ જ્ઞાન અને સહજ આનંદની છાપ લાગેલી છે, નંબર ઇચી દે છે તો ખાબ જોઈ લે છે ને, આ ફલાણી ચીજ છે આ સારામાં સારી આવે છે એના ઉપર આ છાપ છે કે નહીં, તો એ ચીજ બરાબર છે, નહીતર નકલી છે. રજીસ્ટર્ડ માર્ક હોય છે ને, નિર્વાણ છે એ કોઈ હવેલીની ખાચું છે, સોનાની હવેલી ને એમાં ખાચ છે એના ઉપર હિંચકે છે એવો કોઈ મુખ છે? જ્ઞાનાનંદ ની મુદ્રા વાળો નિર્વાણ છે એમ કે છે. જેની દિશામાં પરિપૂર્ણ જ્ઞાન અને પરિપૂર્ણ પરમાનંદ એવી જેની છાપ છે, અહીનો સ્વભાવ છે, અનંત ગુણો આત્માના દિવ્ય ગુણો એના પ્રગટ ખીલેલા છે, નિર્વિઘ્ન ખીલેલા છે, એવું જે નિર્વાણ, એવું જે મોક્ષ, જેને પછી ફરીને જન્મ લેવાનું કારણ રહ્યું નથી, નિર્મૂળ થઈ ગયું છે, અશુદ્ધિ નો ક્ષય થઈ ગયો છે, અશુદ્ધિ નિર્મૂળ થઈ છે, પછી ફરીને કોઈ અશુદ્ધિના ફળ રૂપે જન્મ મરણ થાય એવું બંધન નથી. એવું જે નિર્વાણ તે શુદ્ધને જ હોય છે, તે શુદ્ધોપયોગીને જ હોય છે. શું કહે છે કે નિર્વાણ છે એ તો આત્માની પૂર્ણ શુદ્ધિ છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, શ્રીમદજી આત્મસિદ્ધિમાં કહ્યું મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. એ મોક્ષનો માર્ગ આત્માની પૂર્ણ શુદ્ધિ, નિજ પોતાની પૂર્ણ શુદ્ધિ તે મોક્ષ, અને તેને પ્રાપ્ત કરે તેનો મોક્ષનો માર્ગ. પ્રાપ્ત કોણ કરે કે જે શુદ્ધોપયોગ થાય છે, એ શુદ્ધોપયોગ વધતા વધતા પૂર્ણ શુદ્ધોપયોગ થઈ જાય છે. એની દિશામાં જે શુદ્ધોપયોગ છે એ મોક્ષનો માર્ગ છે. એ શુદ્ધોપયોગ દ્વારા એની પ્રેક્ટિસ વધતા 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 પૂર્ણ શુદ્ધોપયોગ થઈ જાય છે. એટલે જ્ઞાનાનંદની મુદ્રા વાળો અને દિવ્ય સ્વભાવ વાળો જે નિર્વાણ તે શુદ્ધને જ હોય છે, એટલે શુદ્ધોપયોગીને જ થાય છે, બીજાને થતો નથી. શુદ્ધોપયોગ ન થાય અને કોઈ મોક્ષમાં જાય, કોઈ કોઈને મોક્ષમાં લઈ જાય એમ બનતું નથી. તીર્થંકરની સાથે ગુરુદેવ તીર્થંકર દ્રવ છે ને, એમની સાથે સાથે રહીએ તો મોક્ષમાં જઈએ. સાથે સાથે રહીએ એટલે શું, બહારમાં સાથે રહેવું એ કઈ સાથે રહેવાપણું છે? ક્ષેત્રથી સાથે રહેવું એ કઈ નજીકનું છે? એમના જે શુદ્ધ ભાવો છે એવા શુદ્ધ ભાવો પ્રગટ કરવા, એવા શુદ્ધ નિર્વિકાર નિર્મળ ભાવ રૂપે પરિણમવું એ ભાવથી નજીકતા છે, એ સાથે રહેવાપણું છે. એવું સાથે રહેવાપણું ભાવે હોય તો મોક્ષે થાય, મોક્ષમાં જવાનું થાય. બાકી કોઈ લઈ જાય છે, કોઈને કોઈ લઈ જાય છે મોક્ષમાં, વસ્તુના સ્વરૂપમાં. અને ટંકોત્કીર્ણ પરમાનંદ અવસ્થા રૂપે સુસ્થિત આત્મ સ્વભાવની ઉપલબ્ધિથી ગંભીર, આ સિદ્ધ ભગવાન નું વર્ણન છે. ટંકોત્કીર્ણ એટલે જેમાં ફેરફાર થાય નહીં એવા પરમાનંદ અવસ્થા રૂપે સુસ્થિત પરમાનંદની દશાએ નિત્ય સ્થિત, સુસ્થિત એટલે નિત્ય સ્થિત સદાય રહે છે એવા જે આત્મ સ્વભાવ તેની ઉપલબ્ધિથી ગંભીર તેની પ્રાપ્તિ એવો જ આત્મ સ્વભાવ પરિપૂર્ણ પ્રગટ થઈ ગયો સિદ્ધ દશામાં. જરા પણ અસિદ્ધપણું રહ્યો નહીં એવી ઉપલબ્ધિથી ગંભીર એવા જે ભગવાન સિદ્ધ તે શુદ્ધ જ હોય છે અથવા શુદ્ધ જ થાય છે. શુદ્ધોપયોગી જ ભગવાન સિદ્ધ થાય છે બીજા છતાં નથી. જે પંચ પરમેષ્ઠી પદમાં સાધુ પદમાં આવે છે સામાન્યમાં આવે છે તે જ પંચ પરમેષ્ઠીમાં અરિહંત અને સિદ્ધ પદને પ્રાપ્ત થાય છે. એ સિવાય બીજા કોઈ અધરથી પર્યાય તો ક્રમબદ્ધ છે ને આવી જાય ને, પણ એવો પર્યાયના ક્રમનો નિયમ જ છે ને. પર્યાયના ક્રમનો આવો નિયમ છે કે જેને સામાન્ય આવે તેને અરિહંતપણું આવે અને તેને સિદ્ધપણું થાય. શુદ્ધને જ થાય, શુદ્ધોપયોગીને જ થાય. એ શુદ્ધોપયોગી શબ્દ લાંબો પડે છે અહીંયા. શુદ્ધને થાય એમ કે છે, મુનિને શુદ્ધ કહી દીધા છે. અર્થાત શુદ્ધોપયોગી શુદ્ધ થાય છે. વચન વિસ્તારથી બસ થાવ, વધારે શું કહેવું એમ કે છે. શુદ્ધોપયોગી કેવળ જ્ઞાન કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે, શુદ્ધોપયોગી નિર્વાણને પ્રાપ્ત કરે છે, શુદ્ધોપયોગી સાક્ષાત મોક્ષ માર્ગ સ્વરૂપ છે અને શુદ્ધોપયોગી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. વધારે શું કહીએ એમ કે છે. સર્વ મનોરથના સ્થાનભૂત મોક્ષના સાધનરૂપ શુદ્ધને જેમાંથી પરસ્પર અંગ અંગીપણે પરિણમેલા ભાવક ભાવેપણાને લીધે સ્વપરનો વિભાગ અસ્ત થયો છે એવો ભાવ નમસ્કાર હો. નમસ્તસ્મય એમાંથી આટલું કહી દઉં. તેમને નમસ્કાર હો, તેમને નમસ્કાર હો એટલે અમે પોતે એવા એવી શુદ્ધોપયોગની સામાન્ય દશાએ પરિણમ્યા છીએ એવા અમે અમને અભેદપણે નમસ્કાર કરીએ છીએ એટલે અમે અમારામાં લીન થઈએ છીએ. સર્વ વિસ્તારથી બસ થાવ, સર્વ મનોરથના સ્થાનભૂત વિકલ્પ ઉઠે તો આવા સામાન્યનો મનોરથનો વિકલ્પ ઉઠે એમ કે છે. મોક્ષ તત્વના સાધન તત્વરૂપ જે સાધુપણું મોક્ષના સાધન તત્વ પણ છે અને એ સાધન તત્વ આ એક જ વિશ્વમાં આવું મોક્ષનું સાધન તત્વ છે અને બીજું કોઈ મોક્ષનું સાધન તત્વ છે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ઉપદ્રુપણા રૂપે પ્રવર્તતી એકાગ્રતા છે. એવા શુદ્ધને શુદ્ધને ભાવ નમસ્કાર હોય એમ કે છે. કેવું છે ભાવ નમસ્કાર? કે જેમાંથી પરસ્પર અંગ અંગીપણે પરિણમેલા, પોતે જ અંગ અને પોતે જ અંગી છે એવું ભાવ ભાવેપણાને લીધે સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે અને ભાવ નમસ્કાર કહે છે. ભાવક એટલે નમસ્કાર કરનાર તે અંગ છે, અંશ છે, અને ભાવ્ય તે ભાવ નમસ્કાર કરવા યોગ્ય પદાર્થ છે કે અંશી છે. ભાવક પર્યાય ભાવ કરનાર, નમસ્કારનો ભાવ કરનાર એટલે અંદરમાં નમનાર, પોતાના સ્વરૂપના અંગ અંગી પ્રત્યે નમનાર, ભાવ નમસ્કાર કરનાર અને નમવા યોગ્ય હું પોતાનું સ્વરૂપ. તેથી આ ભાવ નમસ્કારમાં ભાવક તેમજ ભાવ્ય પોતે જ છે, બીજું કોઈ નથી. પોતે જ ભાવ્ય છે અને પોતે જ ભાવક છે. એટલે ભાવક કોઈ છે અને ભાવક કોઈ છે, ભાવ્ય કોઈ છે એવું સો ને પર નથી. સોપર નો ભાગ જેમાંથી નાશ પામી ગયો છે એવો વિકલ્પ પણ નથી કે નમસ્કાર કરનાર મારી પર્યાય અને નમસ્કાર ને યોગ્ય રોમ હું, એવો સોપર નો વિકલ્પ એમાં છે નહી. ખરેખર પોતે પોતાને નમસ્કાર ને યોગ્ય છે. વ્યવહારે દેવગુરુ શાસ્ત્ર ને નમસ્કાર યોગ્ય કહેવામાં આવે છે, એટલે કે નિશ્ચયથી હોય રાગમાં, રાગમાં ઉભો હોય ને રાગમાં ને રાગમાં ઉડાડે એમ પ્રસંગ પ્રાપ્ત હોય, રાગ્યું હોય ને રાગમાં ઉગાડે કઈ એ પ્રસંગ અમારે ન જોઈએ એમ નથી. જેને નિશ્ચય અભેદ ભાવ નમસ્કાર વર્તે છે એને એવા ભાવની વૃદ્ધિ અર્થે વ્યવહાર ભાવનો નિષેધ આવે, બસ એટલી વાત છે. શરૂઆત છે એમ કરીને એને નિશ્ચય કરવા જેવું ભૂલ શું થાય છે કે અમારે તો શરૂઆત છે એટલે અમારે તો નમસ્કાર ને યોગ્ય છે એમ કરીને એને નિશ્ચય કરી નાખે તો પછી વાસ્તવિક નિશ્ચયમાં ના આવે. આમ તકલીફ થાય છે. પહેલા તો આમ ને, પહેલા તો વાંચવું ને, પહેલા તો સાંભળવું ને, પહેલા તો પૂછવું ને, પહેલા તો વિચારવું ને, એ પહેલા પહેલા કરતા એ નિશ્ચય થઈ જાય છે, ત્યાં એનો એ નિશ્ચય થઈ જાય છે એટલે એ વાસ્તવિક સ્થિતિમાં એનો એ પ્રોસેસ રહેતો. એમ કરે શું કરવા, કઈ કરવું નથી. એ પોતાના શુદ્ધાત્માની પાછળ જેની જિજ્ઞાસા, જેનો ઉદ્યમ, જેનો પ્રયત્ન એક જ પ્રકારે છે અને એ યથાયોગ્ય સ્થાનમાં જેમ છે તેમ આવી જાય છે અને કઈ કરવું રહેતું નથી, આવી જાય છે. એકને કરવું છે ને એકને આવી જાય છે એમાં ફેર ખરો કે નહીં ભાઈ? એને કરવું છે ને એ નિશ્ચય થઈ જાય છે, એને શુદ્ધાત્માનું ધ્યેય રહેતો નથી. અને જેને શુદ્ધાત્માનું ધ્યેય છે એને એના સ્થાનમાં આવી જાય તો આવી જાય, એની એની કિંમત નથી. ઠીક, આપણે ત્યાં ઘણા વર્ષથી સ્વાધ્યાયનો અભ્યાસ કરતા હોય એમાં આગળ વધે. પહેલા આપણે આપણી દશા કેળવવા માટે પહેલા આમ કરીએ, પોતાને મેળે મેળે ગોઠવી લઈએ પોતાનું વ્યવસ્થા, કે આપણને વાંચવું ફાવે છે તો વાંચ્યા કરીએ, આપણને સાંભળવું ફાવે છે તો સાંભળ્યા કરીએ, આપણને ચર્ચા વાર્તા કરવી વધારે ફાવે છે તો એ કર્યા કરીએ. એમ કરતા 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 આપણે આગળ વધશું. મોટી ગડબડ કર વિચાર તો પામ, એટલે જેને પામવું છે એને વિચાર આવી જાય છે. શું કહ્યું? જેને પામવું છે એને અહીંથી ઉપાડવું, જેને પામવું છે એને વિચાર આવી જાય છે. વિચાર કરવું એટલે પામવું એમ નથી, આખું તત્વ ફરી જશે, ઉન્માર્ગ થઈ જાય છે. ગડબડ થવાનું, મતમતાંતરો થવાનું, સંપ્રદાયો બીજા નીકળવાનું કારણ જ આ છે દિવ્ય ધ્વનિમાં, કે ઉલટફેર સમજાય છે એને. શુદ્ધિ થયા પેલા શુભ ભાવ આવે વિના ન રહ્યા. શુભ ભાવ કરવો નહીં, હવે મેળ ક્યાં રહીએ? શુભ ભાવ કરવો નહીં એમ સીધું જાડું સમજી લઈએ. ભાઈ જેને પ્રાપ્ત શુદ્ધિની કરવી છે એને આવ્યા વિના એના સ્વકાળમાં એ ઉત્પન્ન થાય છે એમ જાણવું. એને હું કરું છું તેથી આ પ્રાપ્ત થશે એમ નહીં, પણ એના સ્વકાળમાં એ ઉત્પન્ન થઈ આવે છે. તો એના સ્વકાળમાં તે તે પ્રકારના સુપરિણામ થતો થાવ, પોતાની દ્રષ્ટિ એના ઉપર છે કે નહીં એટલો જ સવાર છે. જો એના ઉપર દ્રષ્ટિ હોય તો ખલાસ થઈ ગઈ, દ્રષ્ટિ નથી તો વાંધો નથી. કરતા બુદ્ધિ નો વિષય એ રીતે બહુ સૂક્ષ્મ છે. એક સૂક્ષ્મ વિકલ્પ ઉઠે છે એનો કરનારો છું, એ મેં કર્યો એ કરતા થઈને એને કર્મ બનાવે છે વિકલ્પ ને. બસ એમાં ક્યાંય આત્માનો પત્તો લાગે, પછી ભલે આત્માના ગુણનો સ્વભાવનો વિકલ્પ હોવો, ભેદનો વિકલ્પ હો કે અભેદનો વિકલ્પ હો, બે સરખું છે. એમાં એની કોઈ વિશેષતા છે? અથો શુદ્ધોપયોગ લક્ષણ મોક્ષ માર્ગમ સર્વ મનોરથ સ્થાનત્વેન પ્રદર્શયતી. હવે શુદ્ધોપયોગ જેનું લક્ષણ છે એવો જે મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગ ને આ એક જ નિશ્ચિત લક્ષણ છે કે જે સર્વ મનોરથ નું સ્થાન છે. એટલે કે સર્વ મનોરથ માં આ સિવાયનો બીજો મનોરથ કોઈ ન હોય ત્યારે એને સર્વ મનોરથ કહેવામાં આવે છે. મનની ભાવના, સાધકને મુનિપણાની ભાવના સર્વ મનોરથ રૂપે હોય છે, એ સિવાય એને બીજી ભાવના હોતી નથી. મકાન કરીશ ને, મેળી કરીશ ને, એના ઉપર માળ કરીશ ને, એના ઉપર આમ કરીશ ને, એ કાંઈ એને છે. અને અહીંથી સારા ભાવ હશે તો મોક્ષ, સ્વર્ગમાં જઈશ ને, મારી મનુષ્ય ઈશ્વર મહાવિદેમાં જઈશ, એ કોઈ મનોરથનું સ્થાન નથી. આ અનુકૂળતા થઈ તો સોનગઢ જઈને બેસે. ઠીક ભાઈ, કૃષ્ણને બરાબર અનુકૂળતા થઈ જાય પછી મૂકી દઈએ. પોતપોતાનો વિચાર કરવો દરેક. કોઈ એક લાકડી એ બધાને હાકાર્યો નથી. અથો શુદ્ધોપયોગ લક્ષણ મોક્ષ માર્ગમ સર્વ મનોરથ સ્થાનત્વેન, સર્વ મનોરથનું સ્થાન હોવાથી એને આ ગાથામાં દેખાડવામાં આવે છે. ભણિતમ કહેવામાં આવ્યું છે, ગણવામાં આવ્યું છે. શું ગણવામાં આવ્યું છે? કે સામણમ, સામાન્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, ચારિત્રય એકાગ્ર લક્ષણમ શત્રુ મિત્રાદિ સમભાવ પરણતિ રૂપમ સાક્ષાત મોક્ષ કારણમ એ પ્રામણ્યમ એટલું વિશેષ મોટું છે. અને આ પહેલી નીતિમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો વિસ્તૃતપણ આરૂપ એકાગ્રતા નથી છે, સંભાવ નાખ્યો છે વિશેષ. આયા શત્રુ મિત્રાદિ સંભાવ કરણતી રૂપમ, બે બાહ્ય લક્ષણ પણ એને લીધો. અંતરંગ લક્ષણ છે શુદ્ધ શ્રદ્ધાન, શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ આચરણ, એ ત્રણેયનું એક સાથે સ્વરૂપની એકાગ્રતામાં રહેવું હોય છે. એવું જે એકાગ્ર લક્ષણ તે સાધુપણું છે અંતરંગથી. બાહ્ય અપેક્ષાએ જેને શત્રુ મિત્ર આદિમાં સંભાવ કરી નથી છે, એટલે જગતમાં એને કોઈ અનુકૂળ નથી. આદિમાં બધું આવી ગયું અને જગતમાં એને કોઈ પ્રતિકૂળ નથી. જ્યાં સ્વરૂપમાં ઉપયોગ શુદ્ધોપયોગ સ્થિર થઈ ગયો, એ શુદ્ધોપયોગીને અનુકૂળ પ્રતિકૂળ શું રહ્યો કે એનો વિષય જ કોઈ જગતનો પદાર્થ રહેતો નથી, પછી અનુકૂળ ને પ્રતિકૂળ કઈ પ્રશ્ન રહેતો નથી. ફુગાનીજીના પહેલા પત્રમાં થોડી ચર્ચા પોતે સારી કરી છે. આમ અનુકૂળ છે, આમ પ્રતિકૂળ છે, તમને આમ અનુકૂળ છે, મને આમ અનુકૂળ નથી, પછી ટોટલ માર્યો છે કે વિશ્વમાં કોઈ અનુકૂળ પ્રતિકૂળ નથી એમ કરીને વાપી દીધું. બહુ શરૂઆતનો કાગળ છે, 48 સાલ 30 વર્ષ થયા, 49 સાલ. ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિ કી અપેક્ષા મર્યાદિત છે એમ વાત એમ કે છે. અપેક્ષા એટલે એટલી મર્યાદા. વર્તમાનમાં ઉત્કૃષ્ટ શુભની અપેક્ષા એટલી મર્યાદા લઈએ તો તે અપેક્ષાએ આપકો મારા શ્રી કે વ્યાખ્યાનો કી અનુકૂળતા હૈ. ઉત્કૃષ્ટ શુભ ગુરુદેવના જે તાત્વિક પ્રવચનો આવે છે એ પ્રવચનોની 12માં તમને અનુકૂળતા છે. ઉત્કૃષ્ટ સુયોગ છે, મર્યાદિત વાત છે, એટલી અપેક્ષા છે. પરંતુ યહાં તો અશુભ પ્રતિકૂળતાએ બહુત હૈ, વેપાર વગેરે છે એ અશુભ પ્રતિકૂળતા અહીંયા ઘણી છે. શુભને સુયોગને અનુકૂળતા લીધી અને અશુભ યોગને પ્રતિકૂળતા ગણી. ફિર બી એવું અનુકૂળ પ્રતિકૂળ હોવા છતાં હવે સિદ્ધાંત કહે છે, મુજે વિશ્વમે કોઈ બી પદાર્થ અનુકૂળ હૈ ને પ્રતિકૂળ હૈ, મને કોઈ વિશ્વમાં અનુકૂળ પ્રતિકૂળ જેવું કાંઈ નથી એમને સિદ્ધ કરી દેખાડ્યું. ઘણો સમાગમ કરતા જે દશા ન આવે એ ઓછા સમાગમે આવી ગયું છે. એ સિદ્ધાંત કો લેકર મેં પ્રતિકૂળતાઓ કો ભી અનુકૂળ એ સમજતા, કેમ કે બાહ્ય શુભ યોગ નથી તો અશુભ વંચના અર્થે તીવ્રપણે પુરુષાર્થ ચાલે છે એમ કહું છું. જે અજમેરમાં છો, કલકત્તા નહીં ગયેલા, એ જીવાનામાં 52 સાલમાં કલકત્તા આવ્યા છે. પહેલા અહીંયા ત્યારે અજમેર મારા હતા, 2-3 વર્ષ કલકત્તા આર્થિક કારણસર ફેરફાર કર્યો. મેં પ્રતિકૂળતાઓ કો ભી અનુકૂળતા એ સમજતા હું, કારણ એસી અવસ્થા મેં બાહ્ય પ્રતિકૂળ જે કહેવાય એવી અવસ્થા મેં સ્વ સામર્થ્ય કા હી આશ્રય લેતે રહે એવી એક પ્રયોજન રહેતા હૈ. બાહ્ય અનુકૂળતા નથી તો વિશેષ જોરથી લડે છે, અને અનુકૂળતા મળે તો વિશેષ રસ વધે છે. શુભ યોગ આવે તો વિશેષ રસ આવે છે, અને શુભ રોગ યોગ ના આવે તાપનો અને સામે પ્રતિકૂળ સંયોગ ઉભા થાય તો વિશેષ જોર કરે છે. જેને અંદરથી જોર કરવું છે એ તો બે અવસ્થામાં એક જ કામ કરે છે. એમ બપોર તો અધિક નહીં અટક પાતે, અનુકૂળતા નથી તો પરમા અટકી જઈ છે એમ છે. આત્મસ્વાસ્થ્ય ને ઉત્તરો ઉત્તર વૃદ્ધિ હોતી રહે એવી અભિલાષા. જો કે યદ્યપિ આત્મા તો અભી પૂર્ણ સ્વસ્થ ઓર અભિલાષા રહી છે નાખતા જાય છે, પરંતુ અપૂર્ણ પરિણમન કી અપેક્ષા એસા લિખા હૈ. મર્યાદા ગુજરાતી થાય છે આને પત્રો અને ત્રણ વ્યાખ્યાન જે છે એટલે બે ભાગ, ત્રીજો ભાગ ને સત્તાનો બે ભાગ ગુજરાતી ખીમચંદભાઈ કરે. પ્રશ્ન નથી. કોઈ દ્રવ્ય ક્ષેત્ર કા અભાવ અનાવરણાદી અષ્ટવિધ કર્મ રહિત તત્વેન સમ્યક્ત્વાદી અષ્ટગુણ અંતર્ભૂત અનંત ગુણ સહિત સિદ્ધો ભગવાન સતેવ શુદ્ધ એવ. આ સિદ્ધિ કીધી ને એટલે લૌકિક સિદ્ધિનું વર્ણન કરીને કહ્યું. લૌકિકમાં જે આ માયાની સિદ્ધિ કરે છે, આંખે બધું કરી નાખે, નજરબંધી, માયા, મંત્રો, તંત્રો, આ બધી સિદ્ધિ ગણવામાં આવે છે ને, જેથી કોઈ પુણ્યની વૃદ્ધિ સિદ્ધિ એનાથી વિલક્ષણ એ વગેરે સિદ્ધિથી વિલક્ષણ એવી સિદ્ધિથી વિરુદ્ધ આ સિદ્ધિ છે, આત્માની સિદ્ધિ છે એ બારમી રિદ્ધિ સિદ્ધિથી. એ તો બધા વિકારના ફળ છે, એ બધા શુભ પરિણામ રૂપ વિકારના એ બધા ફળ છે. એના ઉપયોગમાં તો અશુભ થાય છે. આ તો કોઈ પૂર્વ તે પ્રકારનો શુભ ભાવ થયો હોય, મંત્ર તંત્ર વગેરે સિદ્ધિ હોય, સ્વ શુદ્ધાત્મોપલંબ લક્ષણ આ છે ને. કુબેર ઇન્દ્રનો ધનપતિ ખજાનતિ, એ કુબેરની પાસે એવી માયા હોય છે, જ્યાં ભગવાનને કેવું જ્ઞાન થાય, જાઓ સમર્થન કરજો ફલાણા સ્થાને જઈને, રાજગ્રહ ઉપર સમર્થન બનાવો, ત્યાં બધા કહ્યું છે ભગવાનના સમર્થન આવી ગયા રાજગ્રહમાં ઉપર હોય છે. આપણે બધા ડુંગરા છે, 500 ધનુ ફૂંક્યો હોય છે ને, વધારે માપ છે. સમોસ્ત્રણ ઊંચો હોય છે, સમોસ્ત્રણમાં પછી ઊંચો પાછો હોય છે, સમોસ્ત્રણનું માપ છે. જમીનથી આટલા યોજન હોય છે, સમોસ્ત્રણ એ જમીનથી ઊંચો હોય છે, ડુંગરાથી ઊંચો હોય છે, ટેકરીઓ છે ને એનાથી ઊંચો. ઉપલંબ લક્ષણ જે શુદ્ધાત્માની ઉપલબ્ધિ રૂપ જેનું લક્ષણ છે, શુદ્ધાત્માનો જેમાં આશ્રય છે, અવલંબન છે, એવું જેનું લક્ષણ છે, સ્વ શુદ્ધાત્મા નિજ શુદ્ધાત્માની આશ્રય અવલંબન રૂપ જેનું લક્ષણ છે, તંકોત્કિરણ એક જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ છે, જે જ્ઞાયક સ્વભાવ પરિપૂર્ણ રીતે ખીલી ગયો છે, નાનાવરણાદિ અષ્ટવિધ કર્મ રહિત છે, નાનાવરણી દર્શનાવરણી મોહની આયુષ્યથી માંડીને કોઈ કર્મ જેને રહ્યા નથી, ઘાતી અઘાતી આઠેનો જેને નાશ કર્યો છે, અને સમ્યક્ત્વાદી અષ્ટગુણ મુખ્ય જે આઠ ગુણ છે ને, આઠ કર્મની અમે આઠ ગુણ પ્રગટે છે, એ સમ્યક્વાદી અષ્ટગુણ અંતર્ભૂત, એ આઠ ગુણની અંતર્ભૂત અનંત ગુણ સહિત છે, જે બીજા પિતામાં અનંત ગુણ જેને ખીલી નીકળ્યા છે, મુખ્યપણે આઠ લેવામાં આવે છે. એવા સિદ્ધ ભગવાન તે શુદ્ધ જ થાય છે, શુદ્ધોપયોગી મુનિ જ આવા સિદ્ધ થાય છે, બીજા કોઈ એવા સિદ્ધ થતા નથી. નમો તસ્સ, તેમને નમસ્કાર કરો. નિર્દોષી નિજ પરમાત્મા, નિજ પરમાત્માની આરાધ્ય આરાધક સંબંધ લક્ષણો, ભાવ નમસ્કારો તું તસેવ. નિર્દોષ નિજ પરમાત્મા પરિપૂર્ણ શુદ્ધ અવિકાર એવું જે પોતાનું પરમ સ્વરૂપ, એનો આરાધક ભાવ, એ પોતે આરાધ્ય છે એવું જે પરમાત્મા છે તે આરાધ્ય છે, અને આરાધક એવો પોતાનો ભાવ છે. એવું જેને અંદરમાં આરાધ્ય આરક સંબંધ લક્ષણ છે, એવો ભાવરૂપી નમસ્કાર તેમને હો. એટલે એમ કરીને પોતાના સિદ્ધ પદને નમસ્કાર કર્યા, શુદ્ધોપયોગ દ્વારા પોતાના સિદ્ધ પદને નમસ્કાર કર્યા. જે શુદ્ધોપયોગ નિજ નિર્દોષ પરમાત્મામાં લીન થયો, એટલે શુદ્ધોપયોગ દ્વારા પોતાના પરમાત્મા સિદ્ધ દશાને, સિદ્ધ સ્વરૂપને નમસ્કાર કર્યા, એવો નમસ્કાર હો. રાગથી નમસ્કારો નમસ્કારો એવો વિકલ્પ નહીં, આવો નમસ્કારો, અવૈધ નમસ્કાર. અત્ર યુતં ઉક્તમ ભવતિ, અહીંયા એમ કહે છે કે અસ્ય મોક્ષ કારણભૂત શુદ્ધોપયોગસ્ય મધ્યે સર્વ ઇષ્ટ મનોરથા લભ્યંત ઇતિ મત્વા શેષ મનોરથ પરિહારેણ તત્રેવ ભાવના કર્તવ્ય. શું કહ્યું અહીંયા? એમ કહ્યું કે આ મોક્ષના કારણભૂત જે શુદ્ધોપયોગ છે તેનું, તે વિશે, તેના મધ્ય એટલે તે વિશે સર્વ ઇષ્ટ મનોરથ પ્રાપ્ત છે, એનાથી નિર્વાણ છે અને એનાથી સિદ્ધ દશા છે. ઇતિમત્વા એમ માનીને, એમ સ્વીકારીને, શેષ મનોરથ પરિહારેણ, બીજા કોઈ પણ મનોરથ છે એનો પરિહાર કરવામાં આવે છે, તે દ્વારા બીજા તમામ મનોરથનો નાશ કરીને, તે દ્વારા આની જ તત્રેવ ભાવના, શુદ્ધોપયોગની જ ભાવના કર્તવ્ય છે એમ અહીંયા કહેવા માંગે. અથવા બીજી રીતે કહીએ તો, સાધકને બીજા કોઈ મનોરથ હોતા નથી, બીજા કોઈ મનોરથ ઉત્પન્ન થતા નથી, અથવા બીજા તમામ મનોરથનો એને નિષેધ છે, અને એક શુદ્ધોપયોગની જ એમને મનોરથ હોય છે, એ હોય છે અને કર્તવ્ય છે એમ કહેવામાં આવે છે. સિદ્ધાર્થ છેલ્લી બાકી રહેશે કાલે.